પ્રવચન નંબર 674 તારીખ 23/2/97 41 મિનિટ સમયસાર ગાથા 67
એની ગાથા 94 એને 93 પૂરી થઈ 93 ગાથા એનો ભાવાર્થ જ્યારે આત્મા રાગ દ્વેષ શોક દુઃખ આદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે એટલે જ્ઞાયકથી ભિન્ન જાણે અર્થાત જેમ જેવી રીતે શીતુષ્ણપણું ઉદગલની અવસ્થા છે તેમ રાગ દ્વેષ આદિ પણ ઉદગલની અવસ્થા છે એવું ભેદ જ્ઞાન થાય એટલે જુદાય જણાય ત્યારે પોતાને જ્ઞાતાપણે જાણે અને રાગાદી રૂપ ઉદગલને જાણે એમ થતાં રાગાદીનો કરતા આત્મા થતો નથી જ્યારે રાગ મારાથી ભિન્ન છે એવું જેને ભેદજ્ઞાન થયું હવે રાગને હું કરું છું રાગ મારામાં થાય છે હું એનો સ્વામી છું એવું કોઈ પણ શલ્ય અજ્ઞાનમય શલ્ય ઉભું થતું નથી જ્ઞાતા જ રહે છે ભેદ જ્ઞાન થયું તે થયું પોતે જ્ઞાતા ભાવે પરણમે છે પણ રાગમય હું છું એમ પરિણમન છે નહીં હવે એનું તો રાગમય તો પૂતગલ છે એમ ભેદ જ્ઞાન થઈ ગયું હવે આપણે આજે 67 ગાથે લેવાની છે આના પછી કેમ કે આપણી પાસે ટાઈમ છે ને એટલે પછી થોડુંક સાધ્ય કરી લઈએ એમાં વાંધો જીવ જીવ અધિકારની એ 67 ને 68 બે ગાથા ચેલી છે પછી 69 ગાથાથી કરતા કર્મ અધિકાર શરૂ થાય છે તો આપણે 67 ગાથાનો સ્વાધ્યાય કરવો છે અત્યારે શાસ્ત્રની પદ્ધતિમાં નિશ્ચય વ્યવહાર બે પ્રકાર આવે છે નિશ્ચય નહીં પણ આત્માનું સ્વરૂપ કહે છે અને આ વ્યવહારને પણ એને આત્મા છે એમ વ્યવહાર નહીં એને કહે છે હવે આ જ્ઞાન ઘન આત્મા સિવાય વિજ્ઞાન ઘન આત્મા છે ઘન એટલા માટે કે એમાં રાગનો પ્રવેશ નથી ને પર્યાયનો પ્રવેશ નથી જ્ઞાન ઘન આત્મા સિવાય જ્ઞાયક પરમાત્મા સિવાય જે કંઈ છે એટલે જ્ઞાયક સિવાય બધું ઘણું છે ખરું આ જગતમાં એક જીવ જ છે અને બીજું કાંઈ નથી એમ નથી આત્મા સિવાય જે કંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહાર માત્ર છે વ્યવહાર છે એમના લગતા વ્યવહાર માત્રથી કહેવામાં આવે છે 14મું સ્થાન માર્ગના સ્થાન જીવ સમાસ ઇત્યાદિ વિગેરે વિગેરે નિશ્ચય રત્નત્રીના પરિણામ હો કે વ્યવહાર રત્નત્રીના પરિણામ હો એ બધો વ્યવહાર માત્રથી એને જીવ છે, આત્મા છે એમ કહેવામાં આવે છે. ખરેખર તો જીવ વિજ્ઞાન ઘન છે એમ કહ્યું, એમાં પર્યાયનો પ્રવેશ પણ નથી. હવે ગાથા છે, પર્યાપ્ત અણપર્યાપ્ત જે સૂક્ષ્મ અને બાદર બધી કહી જીવ સંજ્ઞા. શાસ્ત્રકારને જીવ કહે છે, જીવનાથી સંબંધે છે, જીવના પરિણામ છે, તેથી તે જીવ જ છે એમ વ્યવહાર નહીં વડે કહેવામાં આવે છે. કહી જીવ સંજ્ઞા દેહને, આ દેહ તે જીવ છે, મનુષ્ય જીવ મનુષ્ય તે જીવ છે, નારકી તે જીવ છે, એટલે દેહને જીવ સંજ્ઞા એટલે જીવનું નામ લઈને કહેવામાં આવે છે. એક ઇન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ, ત્રણ ઇન્દ્રિય જીવ, પચીન્દ્રિય, સંજ્ઞા, અસંજ્ઞા, એ બધા જીવો છે એમ કહેવામાં આવે છે. તેને જીવ કેવું, વિજ્ઞાન ઘન શુદ્ધ આત્મા સિવાય જે કંઈ છે એને જીવ કહેવું, અથવા એને જીવ માનવું, તે સર્વ વ્યવહારમાં તો છે. એટલે કે ખરેખર એ જીવ નથી, છતાં જીવના સંયોગમાં છે. પર્યાયો દ્રવ્યના સંયોગ સાથે, સ્વભાવ સાથે સંયોગ છે. 14 ગુણ સ્થાન નથી એમ નહીં, છે ખરા. એ બધા જે એને જીવ કહેવામાં આવે છે, પણ એ બધો વ્યવહાર માત્ર, એટલે કથન માત્ર, કથનથી કહેવામાં આવે છે કે વ્યવહારનીનું કથન છે. એ બધું અભૂતાર્થ ને અસત્યાર્થ છે. એમ તો 11મી ગાથા ટંકોત્કર્ણ કરી લેજે સમયસારની, તો વ્યવહાર આવશે ખરો. અમે પણ વ્યવહાર રહીએ એને જીવ કહેશું, અમે કહેશું. સંયોગ છે જીવની સાથે શરીરનો, તો અમે દેહ ને આત્મા એક છે એમ પણ કહેશું. પણ તું ધ્યાન રાખજે કે વ્યવહાર સઘળો યભૂતાર છે. વિજ્ઞાન ઘન શુદ્ધ આત્મા સિવાય જેટલું સંયોગી ભાવ છે એ બધો વ્યવહાર માત્રથી જીવ કહેવામાં આવે છે. પણ ખરેખર જીવ નથી, જીવ એનાથી જુદો છે. અને જીવથી એ ભાવો જુદા છે, એકમેક નથી. આ કેટલી કરુણા કરીને શાસ્ત્રની રચના કરી છે. ગાથાનો અર્થ, જે પર્યાપ્ત અપર્યાપ્ત, પર્યાય પરિપૂર્ણ થાય અને પર્યાય અધૂરી રહે અને અપર્યાપ્ત કહેવાય. સૂક્ષ્મ અને બાદર, કોઈ પર્યાય સૂક્ષ્મ છે અને કોઈ પર્યાય તૂળ છે. બાદર એટલે તૂળ. આદિ જેટલી દેહને અહીંયા ઘણી જગ્યા છે, આવા જાઓ એટલે પછવાડે બધાને જેટલી દેહને જીવ સંજ્ઞા, એટલે સંજ્ઞા એટલે નામ, જીવના નામ તરીકે સંબોધવામાં આવે છે. કઈ છે તે બધી સૂત્રમાં, આ જીનવાણીમાં, દ્રવ્યશ્રુતમાં, સૂત્રમાં એટલે દ્રવ્યશ્રુતમાં વ્યવહારથી કઈ છે. એ વિજ્ઞાન ઘન ભગવાન આત્માથી જેટલા પર્યાયના ભેદો ભિન્ન છે તે ખરેખર જીવ નથી, ખરેખર તો અજીવ છે. એમાં જીવનું લક્ષણ ક્યાંય કોઈમાં દેખાતું નથી. તેરમા ગુણસ્થાનમાં પણ જીવનું લક્ષણ દેખાતું નથી. એ તેરમા ગુણસ્થાનમાં ક્ષાયિક લક્ષણ છે, કેવું જ્ઞાનનું. એનું પરંપરાનામિક ભાવ લક્ષણ જોવામાં આવતું નથી. એમ જ્ઞાનની કોઈ પણ પર્યાય લ્યો તો કોઈને મતિ જ્ઞાન કહેવાય, કોઈને શુદ્ધ જ્ઞાન કહેવાય, કોઈને અવધ મનપ્રિયોની કેવું જ્ઞાન કહેવાય. પણ એ પર્યાયો તે પોતે જીવ નથી, કેમ કે જીવ નિત્ય છે, ધ્રુવ છે. પર્યાયો અનિત્ય અને અધ્રુવ છે. કોઈ પર્યાય ઉપશમરૂપ છે, કોઈ ક્ષોભરૂપ છે, કોઈ ઉદયરૂપ છે, કોઈ ક્ષાયકરૂપ છે. એમાં જીવનું ક્યાંય લક્ષણ દેખાતું નથી. એક નિત્યપણું જે જીવનું લક્ષણ છે, પર્યાયનું લક્ષણ અનિત્ય છે. ભગવાન વિજ્ઞાન ગણ આત્મા એનું લક્ષણ તો નિત્ય ધ્રુવ છે, પરિપૂર્ણ છે. એમાં તો પારનામિક ભાવથી લક્ષણથી લક્ષણ થાય છે. આ ચાર પર્યાયમાં કોઈમાં ઉદયભાવ લક્ષણ છે, કોઈમાં ઉપશમ, કોઈમાં ક્ષોભ થાય. જેટલી જીવને જીવસંજ્ઞા, દેહને જીવસંજ્ઞા કહી છે તે બધી સૂત્રમાં વ્યવહારથી કહી છે, નિશ્ચયથી નથી કહ્યું. નિશ્ચયને એ જીવ એનાથી જુદો છે. હવે ટીકા. બાદર ને સૂક્ષ્મ, સ્થૂળ અને સૂક્ષ્મ, એકેન્દ્રિય, દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુઇન્દ્રિય અને પંચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત, એ ભૂતગલ તો ભિન્ન જ છે, પણ એની પર્યાયમાં યોગ્યતામાં આ ભાવ જે થાય છે પર્યાયમાં, એ દેહની સંજ્ઞાઓને નામોને સૂત્રમાં જીવ સંજ્ઞા પણ કઈ છે, તે પરની પ્રસિદ્ધિને લીધે, એ વ્યવહાર નહીં પરની પ્રસિદ્ધિ કરે છે. સ્વની પ્રસિદ્ધિ કરવાની શક્તિ વ્યવહારમાં નથી. એટલે કઈ છે તે પરની પ્રસિદ્ધિને લીધે ઘીના ગળાની જેમ, દ્રષ્ટાંત આપ્યું, ઘીના ગળાની જેમ વ્યવહાર છે. એ કોઈ એકેન્દ્રિય બે ઇન્દ્રિય કોઈ જીવ નથી, વ્યવહારથી કહેવાય કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે, એમાં પ્રયોજનની સિદ્ધિ થતી નથી, એટલે એમાં આત્મદર્શન થતા નથી. અર્થાત તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી. પ્રયોજન એને કહેવાય કે જે શુદ્ધ આત્માનું લક્ષ કરીને એને આત્મા દર્શન થઈ અને સમ્યક દર્શનાદિ પરિણામ મોક્ષ માર્ગ પ્રગટ થાય, આનંદમાં આવે, દુઃખ જાય ને સુખ પ્રગટ થાય. જીવ માત્રનું પ્રયોજન એટલું છે. સવારથી સાંજ સુધી જેટલી ક્રિયા જીવો કરે છે એ દુઃખના નાશને પરે કરે છે. નાસ્તિથી અસ્તિથી મને કેમ સુખ પ્રગટ થાય? કેમ કે પૈસા કમાવું તો સુખ થાય, અને પૈસાની કંઈ કમાણી ન હોય તો હું દુઃખી છું. કોઈ વખતે વકરો ન થાય ને આમ બેઠો એલો ને મિત્ર આવે, કાં ભાઈ કે આજે કોઈ ઘરાગ જ નથી આવ્યું. બીજે દિવસ તો ઘણી ઘરાગી હતી, વકરો થઈ ગયો, પેટી ભરાઈ ગઈ, ખુશ ખુશ આવ્યો, આવો આવો કે આવો કહેવાનું કોનો ત્યાગ લીધી છે. પછી કે ચા પીવી છે, કોફી ઠંડુ પીવું છે, બીજે દિવસો, કેમ કે એની કલ્પનામાં આજે હું સુખી થઈ ગયો, કાલે હું દુઃખી હતો. એમ અનંત કાળથી એમાં પ્રયોજનની સિદ્ધિ કાંઈ થતી નથી. વ્યવહાર કે જે વ્યવહાર અપ્રયોજન અર્થે છે એમાં તારું પ્રયોજન આત્મદર્શનનું કે આત્મા સુખનું કઈ એમાં પ્રયોજન સિદ્ધ થતું નથી વ્યવહારમાં. તે વાતને સ્પષ્ટ કહે છે હવે દ્રષ્ટાંત આપીને. જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ઘીનો ઘડો જ પ્રસિદ્ધ જાણીતો છે, જન્મથી માંડીને 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ સુધી કે 40 વર્ષ સુધી એને ઘીનો ઘડો લાવો એટલે જેમાં ઘી ભર્યું છે એવો ઘડો લઈ અને શેઠને આપે, અથવા પોતે શેઠ હોય તો ઘીનો ઘડો લાવીને એમાંથી ઘી કાઢીને વેચે. ઘડો જ પ્રસિદ્ધ જાણીતો છે, વ્યવહાર જાણીતો છે, પરિચિત છે, અનુભવ પણ વ્યવહારનો થયો છે, પણ એમાં કોઈ પ્રયોજનની સિદ્ધિ નથી. મફતની વાતમાં એટકો છે જેમાં કોઈ સાધ્યની સિદ્ધિ થતી નથી. તે સિવાયના બીજા ગળાને તે જાણતો ન હોય, ઘીનો ઘડો એને પ્રસિદ્ધ છે, ઘડો માટીમય છે ને ઘીમય નથી, એને અપ્રસિદ્ધ છે, પ્રસિદ્ધિ નથી, તેમ તેને સમજાવવા, હવે એને સમજાવવા માટે યુક્તિ કરી કે કેવી રીતે સમજાવવું. એને એમ કે ઘીનો ઘડો તારી ભૂલ છે, ઘીનો ઘડો હોય જ નહીં તો ઉભો જ ન રહીએ, બેસ હું તને સમજાવું ઘીનો ઘડો એટલે શું, સમજવાની જિજ્ઞાસા છે બેઠો. તેને સમજાવવા જ્ઞાની તો સમજી ગયેલા છે, અજ્ઞાનીને સમજાવે છે. જેને ઘીનો ઘડો પ્રસિદ્ધ છે, માટીમય છે એને પ્રસિદ્ધ નથી, તેને સમજાવવા. જે આ ઘીનો ઘડો પછી ઘીનો ઘડો કૌંસ કરીને શબ્દ બાંધી લીધું, ઘીનો ઘડો એટલે ઘીની આગળ ઊંધોનો સાતડો કર્યો ને એની પાછળ ઊંધો સાતડો, આમ આથી આમ ઇન્ટુ કોમા કરીને વાક્ય બાંધ્યું. ઘીનો ઘડો છે એમને કહ્યું, સમજાવનાર એને સમજાવે છે ત્યારે ઘીનો ઘડો છે એ તો એને પ્રસિદ્ધ છે. કે પ્રભુ આપ કેમ આમ ઘીનો ઘડો અહીંયા અટકી કેમ ગયા, ઘીનો ઘડો છે એટલે તને જે પ્રસિદ્ધ છે એ પ્રસિદ્ધિ અજ્ઞાનમય છે, એવું છે નહીં, તું માની રહ્યો છો એવો ઘડો નથી, ઘીનો ઘડો બસ અહીંયા રોકાણા કેનાર. પછી છે એ આગળ એક લીટી કરીને આગળ ઘીનો ઘડો જેમ કાઉન્સ કરી દઈએ ને એમ ઘીનો ઘડો છે તે માટીમય છે. કયું ઘીનો ઘડો અને સમજાવ્યું એને ઘડો માટીમય છે, ઘીમય નથી, પાછું અસ્થિનાસ્તિ અને કામ કહ્યું કે માટીમય છે એટલામાં એ નહીં સમજે, કેમકે ઘીમય છે એનું સલ્ય કરી ગયું છે એટલે એને નિષેધ કરવા માટે માટીમય છે ને ઘીમય, ઘી ફેંકી દેવું પાંજરાપણમાં મોકલી દેવું ને કહ્યું, ઘડો રહી ગયો ઘડામાં ઘી રહી ગયું, ઘી ઠલવ્યા પછી એને ના સમજાવ્યું, જ્યારે ઘી છે ઘડામાં ત્યારે એને સમજાવે છે કે ઘીનો ઘડો એટલે ઘીમાં ઘડામાં ઘી તો રાખ્યું સમજાવે, પણ ઘીનો ઘડો છે તે માટીમય છે ને ઘીમય ઘી છે ઘીમય નથી. અસ્થિરતાનો રાગ છે પણ રાગમય હું વેદના થયા પછી. હા હા હા
ખાલી કરીને જ સમજાવતા
ખાલી નહી નીતર ખાલી કરી અને પછી ઘડાને આ મૂંધો વાળું પછી કહું કે ઘીમય નથી એમ નહી. ઘડામાં ઘી રાખીને વાત કરે છે. સંયોગ અને સ્વભાવ, સ્વભાવ પણ છે અને ઘીરો સંયોગ પણ છે, છતાં ઘડો માટીમય છે ઘીમય નથી. આમાં તો કરોડ બે કરોડ રૂપિયા બેંકમાં રહી જાય અને એ પૈસામય હું નથી, હું તો જ્ઞાનમય છું. તો એ ધર્મ સારો કેટલી મહેનત કરે છે અજ્ઞાનીઓને સમજાવવા માટે. માટીમય છે ને ઘીમય નથી, અસ્થિ નાસ્તિ અને કાંત કર્યું. એમ સમજાવનાર વડે જે સમજાવે છે ટીચર, સમજાવનાર વડે ઘડામાં ઘીના ગળાનો વ્યવહાર કરવામાં આવે છે. જ્યારે સમજાવે ત્યારે એ ટીચર શું છે વ્યવહારથી વાત કરે. ઘડામાં ઘીના ગળાનો વ્યવહાર કરવામાં આવે છે. ઘીનો ઘડો એમ કહે ત્યારે તો જ ઉભો રહીએ, એને ઉભો રાખીને સમજાવવું છે ને, નકલ ભાગી જાય. ઘીનો ઘડો આ તો હું જેમ કહું માનું છું એમ જ આ બોલે છે. ઉભો રે સાંભળ કે ઘીના ગળાનો વ્યવહાર કરવામાં આવે છે. એ વ્યવહાર શા માટે કરવામાં આવે છે એનું એક કારણ આપે છે. કારણ કે વેલા પુરુષને જે જન્મથી માનીને ઘીનો ઘડો કાનું પડાવ્યું છે એવા જીવને, વેલા પુરુષને ઘીનો ઘડો જ પ્રસિદ્ધ છે, જાણીતો છે, એને માટીમય છે એ વાત એને કોઈ સાંભળી નથી. એમ કુંદકુંદ ભગવાનના શાસ્ત્ર સિવાય ને ગુરુદેવના યોગ સિવાય ગમે ત્યાં જાઓ તમે, આ ક્રિયા કરો ધર્મ થાય, આ ક્રિયા કરો ધર્મ થાય, અને આટલા ઉપવાસ કર્યા અને આટલો ત્યાગ કર્યો મંદિર બંધાવ્યા હતે, એમ પર્યાયને આત્મામાં સ્થાપી અને વાત કરે છે. અને એ વ્યવહાર બધાને સાચો લાગે છે. નિશ્ચય કાન ઉપર આવતો નથી, એકાદ વખત આવે તો એને બેસતું નથી, વારંવાર સાંભળવાનો ભાવ આવતો નથી, એને રૂચિ એવી નથી. એકને એક વાત નિશ્ચયની સાંભળ્યા કરવી, જા સત્ય સાંભળ્યા કરું. ઘીમાં અરે ઘડામાં ઘીના ઘડાનો વ્યવહાર કરવામાં આવે છે. ઘડો તો માટીમય છે છતાં ઘીનો ઘડો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. કારણ કે પેલા પુરુષને ઘીનો ઘડો જ પ્રસિદ્ધ જાણીતો છે. હવે એ દ્રષ્ટાંત પૂરો થયો, હવે સિદ્ધાંતમાં વાત ઉતારે છે. તેવી રીતે આ અજ્ઞાની લોકને, આખો લોક અજ્ઞાનથી ભરેલો છે. લોક એટલે લોકમાં રહેલા જીવો, જ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને એમ પહેલેથી જ અનાદિથી જ અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે. એ તો સ્થિત પરમાત્મા થાય નહીં ત્યારે એ શુદ્ધ થાય, બરાબર છે. પણ સંસારી જીવ તો અશુદ્ધ જ છે, રાગી છે, દ્વેષી છે, ક્રોધી છે, માની છે, લોભી છે, અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે એમાં સમય કંઈક કરી નાખ્યો. જો શુદ્ધ જીવ એને પ્રસિદ્ધ નથી, અશુદ્ધ જીવ પ્રસિદ્ધ છે. એને એમ કહે કે રાગદ્વેષ જીવમાં થાય છે અને એ ભોગવે છે, બરાબર જ છે, જીવમાં જ થાય ને, એકલો ભોગવે છે, એ વાત એ સાચી છે. હા હા હા, શુદ્ધ જીવને તે જાણતો નથી, અશુદ્ધ જીવને તે જાણે છે, એને જીવ માને છે, જીવ છે નહીં, છતાં એને અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે. સંસારમાં તો અશુદ્ધતા જ હોય ને. શુદ્ધ જીવ અશુદ્ધ જીવ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવને તે જાણતો નથી એટલે અપ્રસિદ્ધ છે, એના ખ્યાલમાં એવું નથી. તેને સમજાવવા એવા અજ્ઞાની પ્રાણીને સમજાવવા, શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા, શુદ્ધ આત્માનું ભાન કરાવવા, પોતે અશુદ્ધ જ માની લ્યો છે કે હું તો અત્યારે અશુદ્ધ છું, આ કર્મનો સેવક છે, કર્મમાં હું જોડાઉં છું, એ જોડાતા મારા મારા દ્વેષ થાય છે. જોડાય છે, જીવ નથી જોડાતો. રાગી પર્યાયમાં જોડાય છે, રાગની શુદ્ધ જીવને તે જાણતો નથી, તેને સમજાવવા, શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા. જે આ વર્ણાદિ માન, જે આ ઘીનો ઘડો, એમ આવ્યું હતું ને, એમ જે આ વર્ણાદિમાન, વર્ણાદિવાળો જીવ, આ વર્ણથી માનીને ગુણસ્થાન પરિંદ ભાવો બધા અજીવ તત્વમાં નાખ્યું છે, એટલે વર્ણાદિ લઈ લીધો, એમાં ગુણસ્થાન આવી ગયા, માર્ગના સ્થાનમાં આવી ગયા, એ ઘીની જગ્યાએ છે, ઘડાની જગ્યાએ નથી. ચોથું ગુણસ્થાન
ઘીની જગ્યાએ છે.
વર્ણાદિમાન જીવ છે, છે વર્ણાદિમાન, પર્યાયમાં વર્ણાદિભાવો છે, તે જ્ઞાનમય છે અને વર્ણાદિમય. હા, રાગ છે પણ રાગમય જીવ નથી, જીવ તો જ્ઞાનમય છે ને રાગમય નથી. જીવ અવિરત સમ્યક દ્રષ્ટિ નથી, જીવ દેશવૃત્તિ નથી, જીવ સર્વવિરતિ નથી, જીવ પ્રમત પણ નથી ને અપ્રમત પણ. હા હા હા, ભલે ભલે જીવ ન કહો તો પણ જીવના પરિણામ તો ખરા કે નહીં? અરે જીવના પરિણામ તો એ તો જ્ઞાનમય છે, જ્ઞાન જીવના પરિણામ એમ પણ હવે કેવું નથી, જીવ તો જ્ઞાનમય છે.
જ્ઞાન જીવના પરિણામ એમ પણ હવે
કેવું નથી, વર્ણાદી માન તો છે જ નહીં. આત્માના લક્ષ્ય જે જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાન જીવ છે એમ કેવું તે સદભૂત વ્યવહાર છે, અને જીવ જ્ઞાનમય છે તે નિશ્ચયનું કથન છે. જીવને જીવના પરિણામ અભેદ કરીને જીવમય કહ્યું. બહુ ઊંધું ઘૂંટ્યું છે, બહુ સરળું ઘૂંટવું પડશે. ઓગણી ઓગણી વખત એકને એક શાસ્ત્ર વારંવાર વાંચ્યું, એના ક્રમમાં એક વખત તો સમયસર હોય, બીજી વખત વળી બદલાવે ક્રમ, કયો તે પ્રવચનસાર, નિયમસાર, પરમાત્મા પ્રકાશ, પણ એક વખત તો સમયસર હોય ને હોય જ, કેમ કે જુદા જુદા જીવો જુદા જુદા ટાઈમે આવતા હોય છે. અમે અહીંથી કાયમ માટે સોનગઢ રહેવા ગયા, રુદ્રને ખબર પડી કે લાલભાઈ આવે છે અહીંયા, રુજો અહીંયા. એની પેલા ગુરુદેવે જાહેર કર્યું હતું કે આ સમયસર પૂરું થવા આવ્યું છે તો આપણે પ્રવત સુધાર આજે લેશો. તો હું ગયા પછી સમયસર લીધો એને, લેતી વખતે શું કહ્યું એને, હા સ્થાપક છે ને, કે આ સમયસર છે ને તો અલૌકિક શાસ્ત્ર છે, સ્વાધ્યાય માટે અપૂર્વ છે. વળી નવા નવા જીવો આવે ને કે ત્યારે એની કરુણાની ખબર પડી કે આ કરુણાની મૂર્તિ છે. એવો માલ આમાં ભેરો છે, એવો માલ આમાં છે. એને દેખો છે અને બીજાને દેખાડો છે. જ્યાં વર્ણાદિમાન જીવ, બસ અહીંયા કૌંસ કરી નાખ્યું, વર્ણાદિમાન જીવ પાછો એકમાં ઊંધો સાતરો અને બીજામાં પાછો સવળો સાત, સાત આમ સાત છે ને, આમ આગળ આમ શરૂઆત કરી એ આમ ઊંધો સાતરો પછી કૌંસ પૂરો થાય અહીંયા આમ કર્યો. આમાં છે લખેલું જો છે ને ભાઈ, બધું ભાઈ છે કે નહી? વર્ણાદિમાન જીવ છે તે, એટલે વર્ણાદિ ભાવ રેખા પર્યાયમાં વર્ણાદિ ભાવો છે, નથી એમ નહીં, સસલાના સિંગડા છે એમ નથી, પર્યાયના ધર્મો પર્યાયમાં છે. પણ છે તે જ્ઞાનમય છે ને વર્ણાદિમય, વર્ણાદિ ભાવ છે પણ વર્ણાદિમય જીવ નથી. ઘી છે પણ ઘડો માટીમય છે ને ઘીમય, એમ વર્ણાદિ ભાવ છે. તો એટલો સાંભળો ઉભો થયો, હાચું બરાબર બધું ગોમઠ સારે બધું વાંચ્યું છે મેં, વાત વર્ણાદિમાન છે એમ તો કહે છે પણ વર્ણાદિમાન છે એમ નથી કહ્યું. વર્ણાદિમાન જીવ છે તે જ્ઞાનમય છે ને વર્ણાદિમય. રાગને રાખો પણ રાગમય કાઢો. રાગમય માને તો મિથ્યાત્વ છે, અને રાગને સંયોગ પણ ન માને પર્યાયમાં તો અજ્ઞાની છે. રાગ છે પણ રાગમય નથી, આઠ કર્મ છે પણ કર્મમય નથી, શરીર છે પણ શરીરમય નથી. શું કોઈ ચમત્કારિક શાસ્ત્ર છે આ! તે જ્ઞાનમય છે ને વર્ણાદિમય નથી. કઈ નાસ્તિથી શું કામ વાત કરો છો? અતિથી કરો, જ્ઞાનમય છે એમ સમજીએ છું નહીં? આમ જ તું તારું શલ્ય વર્ણાદિમય તે માયનું છે, એટલે વર્ણાદિમય નથી. એ તારે પાઠ પાકો કરવો પડશે. વર્ણાદિ ભાવો પર્યાયમાં છે પણ દ્રવ્યમાં નથી. એમ સૂત્ર વિશે, જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે દ્રવ્યશ્રુતમાં, જીનવાણીમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે. વ્યવહાર નહીં, એ બધા પર્યાયો છે ને પર્યાયના ધર્મો પર્યાયમાં છે, પર્યાયના ધર્મો દ્રવ્યમાં નથી. ને દ્રવ્યનો ધર્મ પર્યાયનો ધર્મ દ્રવ્યમાં ના હોય તો કાંઈ નહીં, પણ દ્રવ્યનો સ્વભાવ તો પર્યાયમાં આવે કે નહીં?
દ્રવ્યનો સ્વભાવ પર્યાય
કારણ કે તે અજ્ઞાની લોકને વર્ણાદિમાન જીવ જ પ્રસિદ્ધ છે, એટલે એની ભાષા દ્વારા એને સમજાવવું પડે છે, બીજું કોઈ ઉપાય નથી. હવે એક શ્લોક છે બહુ સારો, તું બોલી શકીશ શ્લોક? નહી? અચ્છા, કઈ નહી. શ્લોકાર્થ, જો ઘીનો ઘડો, જો કાંસ કરને ઘીનો ઘડો, એમાં પણ ઊંધો સાતડો ને સવડો સાતડો બે કર્યા છે, બધું ભાઈ છે ને. ઘીનો ઘડો એમ કહેતા પણ, ઘીનો ઘડો એમ કહેવામાં આવે છે તો પણ, ઘડો છે તે ઘીમય નથી. વાણીમાં ભલે ગમે એટલું કહેવામાં આવે ઘીનો ઘડો, તેલનો ઘડો, ચોખાનો ઘડો, પહેલા તો ઘડામાં રહેતો તો માલ ને વેપારી વેપાર કરતા હતા, ડબ્બાય નહોતા ને સ્ટેનલેસ સ્ટીલ એ નહોતું ને પ્લાસ્ટિક એ નહોતું કઈ નહોતું, કેમ કે ઘડા મફત મળે ત્યાં, કુંભાર આવીને લઈ જાય કઈ તો એ ઘડા મફત આપી દે, બાજરો લઈ જાય, ઘઉં લઈ જાય. પેલા તો દૂધના પૈસા નહોતા લેવાતા, દૂધના પૈસા લઈએ તો પાપ લાગે કે. હમણાંની 100 વર્ષ પહેલાની વાત છે. હો, પણ ઘડો છે તે ઘીમય નથી, માટીમય જ છે. તમે કે કાન કહેનું કથનચિત ઘીમય ને કથનચિત માટીમય, અમારું રહ્યું ને તમારું રહ્યું, બાંધછોડ કરો ને, ઉમો વળી એકાંત થઈ જશે. માટીમય છે ને ઘીમય તો એકાંત થઈ જશે. અને કાન લ્યો ને, શ્યાદવાદ ભીનવાણીમાં શ્યાદવાદ છે, કથનચિત માટીમય ને કથનચિતમય ઘીમય છે. એવું કથનચિત છે. તો તેવી રીતે વર્ણાદિવાળો જીવ એમ કહેતા પણ, કહેવામાં તો વર્ણાદિમન આવે તો પણ, જીવ છે તે વર્ણાદિમય નથી. જ્ઞાન ઘન જ છે. ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી ઘીનો ઘડો કહેવામાં આવે છે, છતાં નિશ્ચયથી ઘડો ઘી સ્વરૂપ નથી. ઘી ઘી સ્વરૂપ છે, ઘડો માટી સ્વરૂપ છે, બે પદાર્થ ભિન્ન ભિન્ન છે. કેવી રીતે વર્ણ પર્યાપ્ત ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એક ક્ષેત્રાવગારૂપ સંબંધવાળા જીવને તાદાત્મ સંબંધ નથી, એક ક્ષેત્રે છે, આકાશના એક ક્ષેત્રે છે, હો આત્માના પ્રદેશના ક્ષેત્રે નથી. આ આત્માના પ્રદેશમાં એ બધું હોય તો એ પર્યાયના નાશથી દ્રવ્યનો પણ નાશ થઈ જાય, માટે આકાશના ક્ષેત્રમાં રહેલું છે બે. ઘડો પણ આકાશના ક્ષેત્રમાં છે અને ઘી પણ આકાશના ક્ષેત્રમાં છે. એક ક્ષેત્ર અવગારૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં જીનવાણીમાં વ્યવહારથી પચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવજીવ, મનુષ્ય જીવ ઇત્યાદિ કહેવામાં આવ્યા છે. છતાં નિશ્ચયથી જીવ તે સ્વરૂપ નથી, ભલે જીનવાણીમાં એને જીવપણે કહેવામાં આવ્યા વ્યવહારથી, પણ એ સાચું માનીશમાં જેટલું વ્યવહાર નહીં વળે જે નિરૂપણ કરવામાં જીનાગમમાં આવ્યું હોય તેને અસત્યાર્થ અભૂતાર્થ જાણી તેનું સિદ્ધાંત છોડજે, અને નિશ્ચય નહીં વળે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને સત્યાર્થ ને ભૂતાર્થ જાણી તેનું સિદ્ધાંત અંગીકાર કરજે. બે વાક્ય મજાના છે. કે અમે નિશ્ચયથી જીવ તે સ્વરૂપ નથી, વર્ણ પર્યાપ્ત ઇન્દ્રિયો ઇત્યાદિ ઉદગલ સ્વરૂપ છે. બોલો, જીવના પરિણામમાં થાપીને પછી છેવટે શું કહ્યું? એ ઉદગલ સ્વરૂપ છે, સાવ કાઢી નાખ્યું. હા, જીવ જ્ઞાન સ્વરૂપ છે. થઈ ગયો વખત આપણો, ટાઈમે થઈ ગયો પોણો કલાક લગભગ.